તારીખ 6/11/1992 શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 598-601 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળ પ્રવચન નંબર 232
પડે એવું છે સીધું મળે કે ન મળે પણ કાઢવું પડે એવું છે મળી જશે તરત 506 પત્ર છે એ ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ ના વિષય નો છે શું એમાં પાનું 407 લ્યો જો બોધ બે પ્રકાર છે એમાં જે ઉપદેશ છે ને એમાં આપણે તો વૈરાગ ઉપશમ નું જવું છે ને છેલ્લે પરિગ્રહમાં છે 407 પાને છેલ્લો પરિગ્રહ ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે અને અહંતા મમતા તથા કસાય જ્યારે વૈરાગ ઉપશમ ઉદ્ભવે છે ત્યારે મંદ પડે છે અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે ગ્રહ કુટુંબાદી ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે શું એટલા અનાસક્ત બુદ્ધિ થવી એટલે સુખ બુદ્ધિ માં ફરક પડી જવો શું એટલે એમાં બધી અનુકૂળતાનો સમાવેશ થઈ ગયો શું અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ તેનું મંદ થવું તે ઉપશમ છે એટલે કષાય રસ મંદ પડવો એનું નામ ઉપશમ છે આયા શું એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે એટલે મતિ વિપર્યાસને ટાળવા માટે શું આ બે ની ભૂમિકા બાંધી છે એમણે અને તે સદબુદ્ધિ જીવ અજીવાદી પદાર્થની વ્યવસ્થા જેવી જણાય છે એવા સિદ્ધાંતની વિચાર કરવાને યોગ્ય થાય છે ત્યાં સુધી એની બુદ્ધિ સિદ્ધાંતની વિચાર કરવાને યોગ્ય નથી થતી એટલે આપણે ત્યાં જે તકલીફ થઈ છે આ થઈ છે શું કે વૈરાગ ઉપશમમાં આવ્યા વગર સિદ્ધાંત વિચારો તો એ સિદ્ધાંતને વિચારવાની યોગ્ય બુદ્ધિ તો નથી વિપર્યાસ પામેલી બુદ્ધિથી સિદ્ધાંતને વિચાર્યો છે શું એટલે એ સિદ્ધાંત પરિણમતો નથી કેમ કે ચક્ષુને પટળાદી યંત્રાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહંતાદી પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ હવે સિદ્ધાંત ન લીધો સિદ્ધાંત ભાવ આત્મભાવ તે વિચાર ચક્ષુએ દેખાય છે જ્યાં વૈરાગ અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે જો એની ઇફેક્ટ જ્ઞાન ઉપર લીધી વૈરાગ અને ઉપશમને અસર ક્યાં લીધી જ્ઞાન ઉપર લીધી કે વિવેક બળવાન છે વૈરાગ અને ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં અથવા યથાવત વિવેક હોય નહીં સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે 12મા ગુણસ્થાને મોહનીનો ક્ષય થાય પછી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થશે પહેલા કેવળ જ્ઞાન કે સમકાળે કેવળ જ્ઞાન નહીં થાય મોહનો નાશ થતા કેવળ જ્ઞાન પ્રગટ થશે અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે શું કે છે જ્ઞાની પુરુષોએ જે શિખામણ આપી છે એમાં વિશેષ વાત તો વૈરાગ ઉપશમના પ્રતિબોધ વાળી છે જીનના આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી હું હવે કે જીનાગમ તપાસી લ્યો તમે અમે સત્પુરુષ કહીએ છીએ એમની આગમ પણ તમે તપાસી લ્યો એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે અમે જે કહ્યું તે વધારે સ્પષ્ટ લાગશે સિદ્ધાંત બોધ એટલે જીવ અજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે બે વખત લખે છે વિશેષપણે વૈરાગ અને ઉપશમનું કથન કર્યા છે કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને તે વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે અંગીકાર કરવાની વાત છે એકલો માહિતી મેળવવાની વાત નથી ઇન્ફોર્મેશનની વાત નથી શું એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે અને તેમ જ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ થતું હોય તો વૈરાગ અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ અને પરિગ્રહ તે અવૈરાગ અને અનુપશમના મૂળ છે અથવા વૈરાગ અને ઉપશમના કાળ છે. વૈરાગ ઉપશમના કાળ લીધા છે. પણ આરંભ પરિગ્રહ એટલે વેપાર ધંધો કરે એમ નહી. પૂર્વ પ્રારબ્ધ યોગે જે કોઈ સંયોગો જે કોઈ મુમુક્ષુને જેટલા જેવડા છે તેમાં મૂર્છા મૂર્છા પરિગ્રહ તો એના મમત્વને કારણે પોતાનું મમત્વ નહીં ભાસવું પોતાનું સ્વરૂપ નહીં ભાસવું એ પરિગ્રહ છે. અને એમાં સુખ બુદ્ધિ તે આરંભ છે. ઉદઘાટન કરે દુકાનનું કે આ કારખાનાનું એ આરંભની વાત નથી. અહીંયા શું કઈ ન કરે એનો આરંભ પરિગ્રહ આ છે. આમ બહુ સંક્ષેપમાં લઈએ ને તો આપણે નિર્ધાન દર્શનના પહેલા પ્રકરણમાં એક મુદ્દો લીધો છે કે આ જીવને પોતાનું સ્વરૂપ પ્રયોજનભૂત છે એમ જો ભાસ્યું હોય તો મારું મૂળ સ્વરૂપથી હું અજાણ્યો રહ્યો છું ને મારું મૂળ સ્વરૂપનું જ મારે પ્રયોજન છે તો એ સ્વરૂપને જાણવાની એટલી જિજ્ઞાસા એની હોય એટલી જિજ્ઞાસા હોય કે એ જિજ્ઞાસા વશ એના બધા ઉદયના કાર્યોના રસ ફીકા પડી જાય. એટલે આરંભ પરિગ્રહનો એટલે વૈરાગ ઉપશમ આવી ગયો. આરંભ પરિગ્રહથી વિરુદ્ધ એવો વૈરાગ ઉપશમ બે આવી ગયા એને એક જ જિજ્ઞાસા વશ. એટલે એ જિજ્ઞાસાનું સ્વરૂપ ગુરુદેવે પરમાગમ સાર 190માં લીધું કે જેમ કોઈ સિંહ પાછળ પડી ગયો હોય કે ગુંડા પાછળ પડી ગયા હોય શું હથિયાર ધારી અને ઘરમાં પણ ઊંઘ આવે નહીં શું ઘરમાં પણ ઊંઘ આવે નહીં ખાવું પીવું ભાવે નહીં એવી જિજ્ઞાસા વૃત્તિ થઈ જાય કે બધી જગ્યાએથી ઉઠી ગયો એનું દુર્લક્ષ થઈ જાય શું ખાય છે ખાતી વખતે એને ખબર ન હોય કે હું શું ખાઉં છું પછી રસ્તો આવે જ ક્યાંથી શું ખાઉં છું એ ભાન ન રહીએ જેમ બીજી ચિંતામાં પીડ્યા હોય એને ભાન નથી જ રહેતી ને શું એમ શું ખાઉં છું એ ખબર ન પડે એવો અંદરમાં ખોજમાં પીડ્યો હોય એટલો એને એ બાજુનો રસ હોય કે બધા રસ એના ફીકા પડી જાય તમામ જેટલા ઉદયની પ્રવૃત્તિના પરિણામ હોય એટલે એ વૈરાગ્ય ઉપશમમાં આવી ગયો. એને પછી આત્મા ન જડે એવું કોઈ દિવસ બને નહીં ત્રણ કાળમાં. અને એ પરિસ્થિતિમાં આવ્યા પહેલા કોઈને આત્મા જડી જાય એ વાતમાં કાંઈ માલ નથી. ફીફા ખાંડવાની વાત છે બધી. આ અનિવાર્ય પરિસ્થિતિ છે કોઈ પણ જીવની મુમુક્ષુ ભૂમિકાની. આ અનિવાર્ય સ્થિતિ છે. આ એક વખત આવવું જ પડે. આ જગ્યાએ આવ્યા પછી મારો આવવાનો છે પ્રતિભાસનો સ્વરૂપ નિશ્ચયનો. પછી તો અનુભવ ઓટોમેટિક છે પણ સ્વરૂપ નિશ્ચય લક્ષ્ય જ થતું નથી ત્યાં સુધી બધું નકામું જાય છે. પરલક્ષ ગમે એટલું જ્ઞાન કરે અગિયાર અંગનો પૂર્વનો પરલક્ષ દ્રવ્યલિંગી થાય એ તો કઈ કામમાં આવ્યું નથી. અનંત વાર થઈ ચૂકેલું છે બધું. એ તો છે વૈરાગ ઉપશમ એમ તો લીધો છે ને દ્રવ્યલિંગી થયો તો વૈરાગ વગર થયો કઈ શુકલ્યા થઈ નવમી ગ્રીવે ગયો તો કઈ ઉપશમ વગર થયો. પણ એ ઉપશમ ને એ કસાયની મંદતા કરી છે. ઉપશમ શબ્દ કસાય રસ મંદ પડે એને ઉપશમ શબ્દ કહેવા છે. અને વૈરાગમાં દર્શનમો મંદ પડે છે. દર્શનમો મંદ પડે કસાય રસ મંદ પડે તો જ જ્ઞાનમાં નિર્મળતા થાય ને તો જ નિર્મળ સ્વરૂપ નિર્મળતામાં પ્રતિભાસે. મલિનતામાં નિર્મળ સ્વરૂપ કેવી રીતે પ્રતિભાસે એમ છે. સીધી વાત એ છે. હા વેદના છે મોડું થાય તો વેદના થાય. એમાં પોતાના પૂર્વ અપરાધને કારણે પોતાની ભૂમિકા તૈયાર ન થતી હોય તો વાર લાગે. શું એ પોતાનો જ અપરાધ છે. થોડો વધારે વાર લાગી જાય તો એને વેદના થાય, વેદનામાં એ અયોગ્યતા ગળી જાય એની, જે પૂર્વે અપરાધ કરેલી યોગ્યતા છે એ યોગ્યતા ક્યારેક ક્યારેક ગળે કે વેદના ઉત્પન્ન થાય ત્યારે. એટલે પૂજ્ય બેન શ્રીના વચનામૃતમાં એ વાત આવે છે કે આંતરડીમાંથી ભાવના ઉત્પન્ન થાય, એ વેદનાની વાત છે, નથી કહેતા ભાઈ કોઈને આંતરડી ન કકડાવી, એટલે એની વેદના થાય છે એ વખતે. એમ ભાવના પણ આંતરડીમાંથી ઉત્પન્ન થાય એનો અર્થ વેદનામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે. તો આપણે દ્રષ્ટાંત નથી લેતા કે એક દીકરીને ગામમાં ને ગામમાં પરણાવે ને તો કેવી રીતે રડે છે, મા બાપ ને દીકરી બે બરાબર, કાંઈ હજી તો કાંઈ માણસ મરી જાય તો તેમ થાય કોઈ ભેટો નથી થવાનો, પણ આ તો હજી ત્રીજે દિવસે ઘરે જમવા આવવાની છે, બે દી ઘરે રહીને પાછી તેડાવશે કે ભાઈ જમી જાઓ ભરગડી અહીંયા પણ આપણે, તો એને વળાવતી વખતે જે રડે છે આટલો વિયોગ એને, એ વિયોગનો એક પ્રસંગ ઉભો થાય છે ને, નહીંતર તો ઉત્સવ કર્યો છે, ઘરે બધા મહેમાન બોલાવ્યા છે, મીઠાઈ જમાડે છે અને અહીંયા વખતે રોવા બે કંઈ સારું લાગે હે, પણ છતાં રડે છે કે નહીં, કેમ કે એ વિયોગનો પ્રસંગ છે. તો એના પોતાના પરમાત્મા પ્રત્યેનો જો એને વિયોગ નથી તો એનો અર્થ કે એને પ્રેમ નથી એના સ્વરૂપનો. જો એના પરમ સ્વરૂપનો પરમાત્માનો વિયોગ એને ન ચાલતો હોય તો એને એને પરમાત્મા ઉપર પ્રેમ જ નથી, એ પરમાત્માનો ભેટો થવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે એ તો કયો. માટે દર્શન પરિસરમાં અને અજ્ઞાન પરિસરમાં આવ્યા વગર જીવ રે નહીં અને એ વેદના વગર એને કદી અનુભવ થાય. આ તો બધા જ્ઞાનીઓનો અનુભવ છે, કોઈ એમાં બાકી નથી, બધાને આ રીતે થયું છે અને આ રીતે થાય, બીજી રીતે થાય એ પરિસ્થિતિ વચ્ચે આવે છે. ઘોડો ઊંધો છે એ આડો થઈને જ હવળો થાય ને, પણ સીધો હવળો કેવી રીતે થાય એની સાયન્ટિફિક પોઝિશન જ એ છે. બીજું કેટલાનું છે, 598 પાને 231 598 બોલ. દ્રવ પર્યાય કા આલિંગન નહીં કરતા, પર્યાય દ્રવ કા આલિંગન નહીં કરતી, કથનચિત વ્યવહાર છે આલિંગન કરતી હૈ. શું કીધું કે ત્રિકાળી દ્રવ છે એ પર્યાય ને અડતું નથી, પર્યાયમાં આવતું નથી ને પર્યાયને અડતું નથી. પર્યાય છે એ સદાય પર્યાય રૂપે રહે છે, માટે દ્રવ્યને ભળતી નથી, દ્રવ્યને મળતી નથી. શું પણ એમાં હું પણ હું કરે છે તો બે વચ્ચેનો વ્યવહાર થયો, વ્યવહારે એનું આલિંગન કરે છે, એટલે વ્યવહારે એમાં અભેદ ભાવ કરે છે, એ વ્યવહાર છે બે વચ્ચેનો. બાકી દ્રવ્ય સદાય દ્રવ્ય રહે છે, પર્યાય સદાય પર્યાય રહે છે. સામાન્ય વિશેષ થાય નહીં, વિશેષ સામાન્ય થાય નહીં, થાય તો બે નો નાશ થાય, થાય તો શું થાય, બે નો અભાવ થઈ જાય. બાર અંગ નો સાર આટલો છે, પણ વસ્તુ સ્વરૂપ જ્ઞાનમાં રાખીને, વસ્તુના સ્વરૂપને મટાડીને કે વિરુદ્ધ જ્ઞાનમાં રાખીને
નહીં,
સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ, નહીતર અધ્યાત્મનો વ્યામો થઈ જશે. જો સ્વરૂપ જ્ઞાન નહીં હોય તો અધ્યાત્મ ના બાને પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગયું, પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ ગયું, જાણે દ્રવ્ય પર્યાય એક થઈ
ગયા,
નાશ થાય એમ કોઈ દી બને નહીં. 320 ગાથા લીધી તો પણ એમ કહ્યું કે ધ્યાન છે વિનશ્વર છે, ધ્યેય અવિનશ્વર છે, માટે શુદ્ધ પર્યાય પણ દ્રવ્યથી કથનચિત ભિન્ન છે, દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. એનો અર્થ એમ છે કે દ્રવ્યથી કથનચિત અભિન્ન છે અને દ્રવ્યથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એ પ્રમાણનો વિષય છે. છતાંય અધ્યાત્મમાં કથનચિત ભિન્ન છે એમ લેવાય, અભિન્ન છે અને ભિન્ના ભિન્ન છે બે માંથી એક વાતમાં લેવાય. ભિન્ન છે એમ લેવાય, કે પર્યાય છે દ્રવથી કથનચિત ભિન્ન છે. આગમમાં એમ કહીએ કે કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે, એટલે કે ભિન્ના ભિન્ન છે, એ બધી વાત આગમમાં આવે. પણ અધ્યાત્મમાં તો કથનચિત ભિન્ન છે, કેમ કે પર્યાયનું લક્ષ્ય છોડાવવું છે, પર્યાયનો આશ્રય છોડાવવો છે, દ્રવ્યનો લક્ષ્ય દ્રવ્યનો આશ્રય કરાવવો છે. વસ્તુ સ્થિતિ છે કે પર્યાય દ્રવ્યનું આલિંગન કરતી નથી. શું પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય, તેનાથી નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. પ્રવચન સાર 172:20 બોલાશે. જેવી રીતે વસ્તુ સ્વરૂપ છે એવી રીતે વસ્તુને વસ્તુના સ્વરૂપમાં રાખીને જ્ઞાનમાં, પછી ગમે તે વાત કથનમાં આવે તો નિર્દોષ છે, નહીતર એ કથન નિર્દોષ રહેતું નથી. અધ્યાત્મનો વ્યામો એટલે યથાર્થપણે આત્માનો આશ્રય નહીં થતો હોવા છતાં, શું યથાર્થપણે આત્માનો આશ્રય કરવાની વિધિથી પોતે અજાણ હોવા છતાં, શું એ વિશે વ્યામો થાય ત્યારે શું લાગે? સારું લાગે. વ્યામો થાય ત્યારે શું લાગે છે? મને આ રંગ ગમે છે, મારે તો આ રંગનું કપડું સીવડાવવું છે, આ રંગ મારે પહેરવા માટે કપડામાં જોઈએ, તો એ રંગ ઉપર એનો વ્યામો છે. શું છે? રંગ સારો છે. માથાના વાળ કાળા હોય તો સારા, એ કાળા રંગનો વ્યામો છે. અને ચામડીનો રંગ સફેદ હોય તો સારો, એ સફેદ રંગનો વ્યામો છે. પછી વ્યામોનો અર્થ શું છે? કે એને ખબર નથી કે સારો છે. જો સફેદ રંગ સારો હોય તો માથાના વાળ સફેદ જ એને ગમે, અને કાળો રંગ સારો હોય તો કાળી ચામડી પણ એને ગમે, પણ એને વ્યામો છે. વ્યામો છે એટલે એનું ઠેકાણું નથી. શું એને પાગલ પણ કહ્યું છે? વ્યામો વાળાને પાગલ પણ કહ્યું છે. એટલે વ્યામોમાં એને ખબર નથી સારું, એને સારું લાગે છે ને સારું કહે છે, પણ ખરું એને સારાપણાની એને ખબર નથી. તો પછી કે સારું એનું યથાર્થ નથી, સારું નથી, એ કેમ ખબર પડે? તો કે એમાંથી એને શુષ્કતા આવે છે. જે જ્ઞાનની શુષ્કતા ઊભી થાય છે એ અધ્યાત્મના વ્યામોથી ઉત્પન્ન થાય છે. શું વ્યવહારાભાસી હોય ને એને એ જ્ઞાન શુષ્ક ન હોય, નિશ્ચયાભાસી હોય જ્ઞાન શુષ્ક હોય. અને અધ્યાત્મ છે એ નિશ્ચયનો વિષય છે, એટલે જ્યારે યથાર્થ ન આવે ત્યારે આભાસ થાય, કાંઈ ને કાંઈ કલ્પના થાય, અને એ કલ્પનામાંનો જે વ્યામો છે એને લઈને શુષ્કતા થાય. એ શુષ્કતાનું ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, ત્યારે પછી ઉન્મત્ત પ્રલાપ દશા આવે. કેવી ઉન્મત્ત? પછી જેમ તેમ બોલે. શું? કારણ કે એમાં તો પછી દેવગુરુ શાસ્ત્રને ઉડાડવા હેલા છે. પછી જેમ તેમ બોલે. શું? તો એને ઉન્મત્ત પ્રલાપ દશા કહે છે. શું? એટલે શું છે? અધ્યાત્મ સિદ્ધાંતો સૌથી ઊંચા છે. તમામ જીનાગમને વિશે જેટલું જૈન દર્શનનું નિરૂપણ છે, સિદ્ધાંતિક પ્રતિપાદન છે, એમાં સૌથી ઊંચામાં ઊંચી ખોટી છે એ અધ્યાત્મની છે. પણ ત્યાં પણ એક ખતરો છે. કોઈ પણ સિદ્ધાંતમાં લાલ બત્તી તો મૂકી જ છે જ્ઞાનીઓએ, કે જો પણ અહીંયા પણ વ્યામો થાય પછી ગડબડ થાય, એ પછી બીજી મોટી ગડબડ ઊભી કરે. એટલે દરેક જગ્યાએ વિકૃતિ અને વિપર્યાસ ક્યાં ને કેવી રીતે આવે છે એ જો સમજાય નહીં તો પાછો ભૂલો પડતા વાર નથી. એવું છે, સ્વરૂપ જ્ઞાન સાથે અધ્યાત્મનો સંબંધ છે. પણ ત્યાં પણ વિકૃતિ આવવાની સંભાવના છે, અને કઈ કઈ રીતે આવે એને સમજી લેવું જોઈએ, તો વાંધો ન આવે, નહીતર એમાંથી પણ ગડબડ થાય છે. સાંખ્ય ક્યાંથી નીકળ્યું? હે, હા છે ને, આનંદગંજનું છે ને, બરાબર છે ને, 753 આંક હોવો જોઈએ, બરાબર છે, 753 આંક છે. હા, પરિસર વ્યવસ્થિત જ વાત છે. એમણે તો માર્ગદર્શન બહુ આપ્યું છે ને મુમુક્ષુને. માર્ગદર્શન નો ગ્રંથ માં લઈએ તો વધુમાં વધુ માર્ગદર્શન મુમુક્ષુને આ ગ્રંથ માં આપ્યું છે. ત્યાંથી જે વાત લીધેલી છે 753 માંથી. મૂળ તો એ પૂજા માંથી લીધું છે. યથાર્થ મૂળ દ્રષ્ટિ થી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપ નું જ પૂજન છે. કેમ કે એમને આનંદ ગંજી નો પદ છે ને એના ઉપર પોતે પોતાનું વક્તવ્ય આપે છે. તો આનંદઘનજીએ તત્વજ્ઞાનના સિદ્ધાંતોનું નિરૂપણ તીર્થંકરની ભક્તિમાં કરતા કરતા સ્તવનમાં કેમ લીધું? સીધું પ્રતિપાદન કરવાને બદલે સ્તવનમાં કેમ લીધું? એ શું કહે છે કે એમને સિદ્ધાંતો આત્મામાંથી પોતે વ્યક્ત કરે છે. પણ હારોહાર શું કહે છે કે પ્રભુ આમ આપ કહો છો, આપ આપ પ્રભુ કહો છો. આ વાત હું નથી કહેતો પણ પ્રભુ આપ આ વાત કરો છો. પ્રભુ તમે જાણગ રીતે સૌ જગ દેખતા હો લાલ. શુદ્ધ સત્તાએ દ્રવ્ય દ્રષ્ટિએ જોવાનું તો પ્રભુ આપની દ્રષ્ટિ છે. ત્યાંથી અમે શીખ્યા છે. એટલે પોતે નિરૂપણ કરે છે, ઓઢાડે છે ભગવાનને માથે. શું ફુગાનીજી વારંવાર હું પત્રોમાં લખે છે, નિરૂપણ કરે છે પોતે અને શ્રી ગુરુ આમ કે છે એમ કરે નાખે છે ગુરુ ઉપર બધું. ગુરુ નું આ કેવું છે, ગુરુએ આ ઉપદેશ આપ્યો છે, એમને જે કીધું એનો સારા છે, હું કહું છું ક્યાંય નથી આવતું. એ બતાવે છે કે આટલી નિશ્ચયની વાત કરવા છતાં ત્યાં નિશ્ચય આભાસ નહોતો. એ જ્ઞાનીઓ બધા લક્ષણ સમજી લઈએ, પકડી લઈએ. પત્રો લખ્યો ત્યારે તમને ખબર નથી કે આ પુસ્તકમાં બહાર પડશે, સમાજની વચ્ચે જશે આ કાગળ, તો ખબર નથી એમને. ગુરુદેવે જયારે વાંચ્યો સિદ્ધાંતો એ કાઢે, પોતાને ભાવથી નિરૂપણ કરે છે અને નાખે છે મારા માથે, નાખે છે મારા માથે નાખે છે. આ બતાવે છે કે એને આભાસ નથી, નિશ્ચય આભાસ નથી. એ ત્યાંથી બતાવે છે, એના લક્ષણ છે આ બધા. શું એટલું બધું પાવરફુલ નિશ્ચયની દ્રષ્ટિ છે? એટલું પાવરફુલ નિરૂપણ આપણા કોઈ ગ્રંથમાં હોય તો બતાવી દે. એટલું જોરદાર દ્રષ્ટિનો પાવર છે. પણ એવી જ ભક્તિ કરી છે ગુરુદેવની, અનંત તીર્થંકરો તે મારે માટે તો અધિક છે. અનંત તીર્થંકરોને પાછળ રાખીને શ્રી ગુરુને આગળ કર્યા છે અને એ પણ હજી આ ભૂમિકામાં છે. નિગ્રંથ ગુરુ દ્રવલિંગ હતો તો શું શું કર્યું હતું એમણે, એટલું બહુ મનાય એવું છે. આવ્યા વગર રીએ નહીં. યથાર્થતામાં દ્રવ દ્રષ્ટિ સાથે તીવ્ર ભક્તિના પરિણામ ઉત્પન્ન થયા વિના. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. શું ક્ષીણમો ગુણ સ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ આલંબન છે. શું 12મું ગુણ સ્થાન લઈ લીધું. વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવાન, જુઓ આ વાત લખી છે, એકલું એટલે કોરું, શું ભક્તિ વિનાનું. માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે. લખ્યું ઘણા જીવોને શુષ્કતા કરાવે છે અને સ્વેચ્છાચારીપણું પણ ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને ત્યાં અધ્યાત્મ થોડું ગૌણ થાય છે. આ બેલેન્સિંગ છે. શું એકાંત ન થવા માટે આ બેલેન્સિંગ વાત છે, અહીંયા એનું બેલેન્સ રહે છે. શું જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતા થતા નથી, આ બેલેન્સ આવી રીતે રહીએ છીએ. આત્મદશા બળવાન થવાથી પછી હવે જ્ઞાની જ્ઞાન દશા આવી ત્યારે આ એમને શિખામણ આપી મુમુક્ષુને માર્ગદર્શન આપ્યું. હવે આત્મદશા બળવાન થવાથી સ્વરૂપનું અવલંબનથી પુરુષાર્થ વધે ત્યારે અધ્યાત્મ પ્રધાનતા થાય છે, ત્યારે યથાર્થ અધ્યાત્મ પ્રધાનતા થાય છે. કેમ કે દ્રષ્ટિ આવી આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે. એ વખતે તો આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે. જો આ શ્રીમદજી એકાવતારી છે, એ ઉચ્ચ ગુણોને ભજે છે. કેવા ઉચ્ચ ગુણોને ભજે છે? કે પોતાને બાહ્યાકાર વિકલ્પ ચાલતા નથી અને મુમુક્ષુને પત્રનો ઉત્તર દઈ શકતા નથી તો ક્ષમા યાચના કરે છે. શું કરે છે? કે મારી દશા તમને ઉત્તર લખવા જેવી રહી નથી, તે ક્ષમા કરવાને યોગ્ય છે. શું? અપરાધ નહીં હોવા છતાં ક્ષમા કરવાને યોગ્ય છે. કેમ? કે જો હું ઉત્તર લખું તો તમને તમારી મુમુક્ષુતાની ભૂમિકામાં એ તમામ તમને આગળ વધવા માટે નિમિત્ત પડે છે. સન્માર્ગની પ્રાપ્તિમાં એ નિમિત્ત પડે છે અને એમાં એક અંતરાય ઊભો થાય છે. મારા પરિણામને લઈને એ પ્રવૃત્તિ નહીં થવા છે, માટે હું ક્ષમા માંગુ છું. અપરાધ યોગ્ય પરિણામ નહીં હોવા છતાં હું ક્ષમા માંગુ છું. અપરાધ યોગ્ય પરિણામ કેમ નથી? કે એવી અંતર્મુખ વૃત્તિ થઈ ગઈ છે કે બાહ્યાકાર પરિણામ કરવું હોય તો થઈ શકતું નથી, પરાણે કરવું હોય તો નથી થઈ શકતું. ઓકે, મને ખ્યાલ છે કે તમને તકલીફ પડે છે, હું ક્ષમા માંગી લઉં છું. આ ઉચ્ચ ગુણોને પૂજે છે. અધ્યાત્મ દશા વિશેષ થવાથી આત્મા ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે જુગુપ્સિત પણ થતા નથી. નિશ્ચયાભાસમાં ભક્તિની જુગુપ્સા થાય. શું? આમાં એવું બધું નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે અને જ્યાં અરહંત આદિના સ્વરૂપનું ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકાર ભજે છે ત્યાં તો પછી એકદમ આગળ વધી જાય છે. એ વાત અપૂર્ણ રહી ગઈ છે, સત્ર અપૂર્ણ રહી ગયું છે. એ વાત એમણે નાખી છે. બરાબર ચાલે છે, બરાબર ચાલે છે. એ તો કઈ ખબર પડે નહી. કોઈ પણ સંયોગોમાં જ્ઞાની ઊંડે ઊંડે ક્યાં વિચરે છે એ શું ખબર પડે? એ તો પેન્સિલ લીધું છે વચનામૃતમાં. ઊંડે ઊંડે જ્ઞાની ક્યાં વિચરે છે એ શું ખબર પડે? લોકોને એમ થાય કે ત્યારે એના કુટુંબ વચ્ચે બેઠા છે, કોઈને એમ થાય કે ત્યારે મંદિરમાં બેઠા છે, પણ ઊંડે ઊંડે ક્યાં વિચરે છે એ ક્યાં ખબર પડે? એ ખબર ના પડે. એટલા માટે લીધું છે કે જ્ઞાની પુરુષનું સર્વ આચરણ વંદનીય છે. મુમુક્ષુને એવી દ્રષ્ટિ ન થાય તો એને શું કરવું એ એને વિચાર માગે એવી વાત છે. 272 માં લીધું ને, ઘણા પડખા બહુ ખુલ્યા છે. 598 થી 599 હર સમય દ્રવ સ્વભાવ કી અધિકતા રહેની ચાહીએ. જૈસે તિનકે કે આડ મેં ડુંગર નહીં દિખતા હૈ, તરણાવ થે ડુંગર કહે છે ને આપણે, વૈસે હી દ્રષ્ટિ પરિણામ પર રૂકને સે પરિણામી ઢંક જાતા હૈ. દ્રષ્ટિ પરિણામ ઉપર એટલે બાહ્ય ગઈ, ઊંધો ઊંધું પરિણમ થઈ ગયું, ઉલટું પર સન્મુખ થયો, એ સ્વસન્મુખ ન રહ્યો એટલે એને પોતાના પરિણામી સ્વરૂપ દેખાતું નથી. માટે હર સમય પોતાના અંતર સ્વભાવની અધિકતા રહેવી જોઈએ, એની અધિકતા ક્યારે છૂટવી જોઈએ નહીં. અને એ વાસ્તવિક છે, કેમ કે સર્વાધિક છે, સ્વરૂપ છે તે સર્વોત્કૃષ્ટ છે, પરમ ઉત્કૃષ્ટ છે, પરમોત્કૃષ્ટ સ્વરૂપ છે, એની પાસે કોઈની અધિકતા છે નહીં, માટે રહેવી જોઈએ નહીં. તો એ યથાર્થ છે, અધિક છે તે અધિક રહે તે યથાર્થ છે, અધિક છે અધિક ન રહે ને બીજું અધિક થાય તો તે અયથાર્થ છે. સિદ્ધિ વાત તો એ છે. સંક્ષેપ મેં અધ્યાત્મ દ્રષ્ટિ છે, ચાર અનુયોગ, બહુ ટૂંકી વ્યાખ્યા કરી છે, બબે ચાર ચાર શબ્દમાં. હા, કર્ણાનુયોગ ચાર શબ્દમાં હમાવી દીધો, વિકાર ને વિકાર નો ફળ એ કર્ણાનુયોગ. જાવ, શું કર્ણાનુયોગમાં વિકાર ઇનાધિક કેટલા હોય, કેવા કેવા હોય, કોઈ પણ પ્રકૃતિના, અને એના ભોગ્ય સ્થાનો 14 બ્રહ્માંડમાં ક્યાં ક્યાં એના ફળ ભોગવવામાં આવે છે, એ બધું કર્ણાનુયોગનો વિષય. વિકાર અને વિકારના ફળમાં આખો કર્ણાનો યોગ સમાઈ ગયો. દ્રવ્યાનો યોગ તો કે સ્વભાવ ને સ્વભાવનો ફળ. જા, દ્રવ્યાનો યોગમાં આત્મ સ્વભાવ કેવો છે અને આત્મ સ્વભાવનું ફળ કેવું છે, અધ્યાત્મ દશા. ચરણાનુયોગ તો કે ચારિત્ર નિષ્ઠિરતા, અસ્થિરતાના લીધે, કેમ કે આગમમાં જાય છે, અધ્યાત્મ દ્રષ્ટિએ છે ને, આ તો આગમ દ્રષ્ટિએ તો સ્થિરતા, સ્થિરતા બે કહેવાય, અને કથાનો યોગમાં તો કે એ બધા એના ધારણ કરવા વાળા હોય, એ કથા, એમાં એવા પરિણામ જે જે જીવોએ ધારણ કર્યા હોય એની કથા કરવી, તે કથાનો યોગ. ચર્ચા કરતા કરતા એક વખતે વાત ચાલી ગઈ, ચારે અનુયોગ કહી દીધા ટૂંકામાં. જા, સંક્ષેપ ને, ક્યાં છે, ખ્યાલ છે, દરેક પોતપોતાની રીતે વ્યાખ્યા કરતા હોય છે, પણ આમાં તો શું છે કે લાંબા વિકલ્પ ન થાય. શું એમને જે શૈલી છે ને એ સંક્ષેપ રૂચિ વાળાની છે, વિસ્તાર રૂચિ વાળાની શૈલી નથી, એટલે બહુ ટૂંકામાં ઘણું ભરી દેવું હોય એ જાતની શૈલી આવે છે. વિકલ્પ વૃદ્ધિ ન થાય, વિકલ્પ થી થાય કહો એને બહુ અનુકૂળ પડે એ શૈલી, વિકલ્પ વૃદ્ધિ ન થાય, તો લાંબુ 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 લાંબી વાત ન થાય, એકદમ સંક્ષેપમાં સારભૂત વાત કરી દે. મેં નિષ્ક્રિય ત્રિકાલી હું, ઇસ ચશ્મે કો લગા કર દેખને સે સભી ગુણ અપના કાર્ય કરતી હૈ કરતે હૈ, ઇસમેં સહજ જ્ઞાન ઓર પુરુષાર્થ આ જાતા હૈ. હું નિષ્ક્રિય ત્રિકાળી છું, એમ લો રંગીન કાચ ચડાવે છે ને, લીલા રંગના ચશ્મા ચડાવે એટલે બધું લીલું દેખાય, પીળા રંગના ચડાવે એટલે બધું પીળું દેખાય, એમ કહે છે કે આ એક ચશ્મા ચડાવી લે, હું નિષ્ક્રિય છું. પછી તને બધા ગુણ પોતાના કાર્ય કરતા સક્રિય પરિણામ પણ એ ચશ્માથી જોવે, એમ કહે છે હું નિષ્ક્રિય છું, એ ચશ્મા ચડાવીને તું ગુણ જે કાર્યો કરે છે એને તું જો, પછી બધું તને યથાર્થ દેખાશે, પછી પુરુષાર્થનું સ્વરૂપ પણ તને સમજાઈ જશે, સહજ પુરુષાર્થનું અને સહજ જ્ઞાનનું સ્વરૂપ પણ તને સમજાઈ જશે, એમ કેવું છે. સહજ સ્વરૂપ મેં સાધક બાધક કોઈ નહીં, ત્રિકાળીમાં સાધકપણું પણ નથી અને ત્રિકાળીમાં બાધકપણું પણ નથી. શું યહ ચશ્મા લગાને સે અર્થાત ધ્રુવ કી મુખ્યતા મેં સબ યથાર્થ દિખતા હૈ, સાધક બાધક ભાવ પર્યાય મેં હૈ, મેં તો ધ્રુવ હું, એ પર્યાયમાં એ ભાવ છે, હું મારામાં નથી, ધ્રુવ હું જો છે એટલે મારામાં સાધક બાધક પણ નથી, એવી વાત ચાલતી હતી. આમ સ્વરૂપ સદાય છે, આમ સ્વરૂપ સદાય છે, તો કે તો સાધક ની અપેક્ષા એ છે ને, તો કે હા એ વાત બરાબર છે, એ તો સાધક છો એટલે તમે એમ વાત કરો છો ને, મિથ્યા એમ કઈ શું કે મિથ્યા દ્રષ્ટિ ને એવું ક્યાંથી હોય, તમે તો સાધક છો એટલે એમ વાત કરો છો ને, કઈ એમ કોઈ પ્રશ્ન કર્યો, આ તો તમે સાધક છો એટલે એવી રીતે વાત, મિથ્યા દ્રષ્ટિ ને એમ ક્યાં છે, મારે શું કરવું, મુમુક્ષુ ને શું, એમ તો કે આ પર્યાય અપેક્ષા એ તમે મને સાધક કહો, બાકી હું તો સાધક નથી ને બાધક નથી, જે છું એ છું, હું તો ક્યાંથી લઈએ છું, હું સાધકે નથી ને બાધકે નહીં. ત્રિકાળીમાં ક્યાં કથનચિત લાગુ પડે છે? એ તો આખું દ્રવ્ય તો કથનચિત લાગુ પડે છે. ત્રિકાળીમાં તો કથનચિત લાગુ પડતું જ નથી. અને હું પણ જે શ્રદ્ધા કરે છે એમાં શ્રદ્ધાને કથનચિત નથી. જે કથનચિત નો વિષય છે એ જ્ઞાન અપેક્ષાએ છે. શ્રદ્ધા અપેક્ષાએ તો કથનચિત નો વિષય જ નથી. શ્રદ્ધાનો વિષય જ એકાંત છે. જે સ્વરૂપ છે એ એકાંતે શ્રદ્ધામાં લેવું એ શ્રદ્ધાનું કાર્ય છે. અને એકાંત પણ જ્ઞાનમાં આવે, એના વિષયમાં જાય છે, શ્રદ્ધામાં નહીં. આપણે કાલ પ્રંદિવસે લીધું કે શ્રદ્ધાનો વિષય કેવળ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. જ્ઞાનનો વિષય સ્વરૂપ પણ છે, ગુણભેદ પણ છે, પર્યાય ભેદ પણ છે, પર્યાયના નિમિત્તો પણ છે. તો પણ બેની વચ્ચે ક્યાંય પણ એકબીજાને વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી. બે મેળ કરીને, મૈત્રી કરીને સાથે ચાલે છે શ્રદ્ધા જ્ઞાન. એટલે શ્રદ્ધા જ્ઞાન જ્ઞાન કેવી રીતે મૈત્રી કરે છે કે જે શ્રદ્ધાનો વિષય સર્વથા છે તેને જ્ઞાન મુખ્ય કરે છે, અને બાકીનો જે વ્યવહારનો વિષય છે એને જ્ઞાન ગૌણ કરે છે. આવી રીતે શ્રદ્ધા સાથે મૈત્રી સાધે છે. માટે બીજો એનો વિષય કથનચિત થવા છતાં પણ વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી. એ શ્રદ્ધાની હારે હારે ચાલે છે, શ્રદ્ધાની સાથે સાથે ચાલે છે. પોતાનું કદમ મિલાવે છે શ્રદ્ધા સાથે. શ્રદ્ધાના વિષયને છોડીને કદમ મિલાવવાની વાત નથી. જાણી લઈએ છે પણ ગૌણ રાખે છે. જાણીને ગૌણ રાખવું એવી એની જ્ઞાનની ચાલ છે. મોક્ષ માર્ગમાં એ જ્ઞાનીની ચાલ છે. એ રીતે બંનેને મેળ છે. હા, તમામે તમામ ગુણો શ્રદ્ધાને જ અનુસરે છે. અને શ્રદ્ધા જ મોક્ષ માર્ગમાં લીડિંગ પાર્ટ લે છે. એટલે બધા એને જ અનુસરે છે એમ કહેવાય. શું શ્રદ્ધા એ વચનામૃતમાં બેસી લીધું છે કે ધર્માત્મા અથવા સાધક શ્રદ્ધાને બળે, દ્રષ્ટિના બળે બળે આગળ વધે છે. પુરુષાર્થ બળે તો પુરુષાર્થ, પણ દ્રષ્ટિના બળે આગળ વધે છે. એકલો પુરુષાર્થ ન લીધો, દ્રષ્ટિ સાથે લીધી, કેમ કે એનો વિષય એકાંત છે. અને પૂર્ણ શક્તિથી શ્રદ્ધા પરિણમી ગઈ છે. બીજા ગુણો અધૂરા પરિણમા છે, પૂરા શક્તિથી નથી પરિણમા, અધૂરી શક્તિથી પરિણમા છે. એ પણ શ્રદ્ધાની વિશેષતા છે. તિર્યંચ સમ્યક દ્રષ્ટિ અને સિદ્ધ પરમાત્મા, શ્રદ્ધા અપેક્ષા એ બે સરખા છે. કેવા? શ્રદ્ધા અપેક્ષા એ બે સરખા છે. આ તો ગુરુદેવ શ્રી રાત્રિ ચર્ચામાં ખાસ કહેતા કે એક તિર્યંચ અને સિદ્ધ પરમાત્મા શ્રદ્ધા અપેક્ષા એ જુઓ તો બે સરખા છે.
જવાદેવ શ્રી ભગવાન પરમ કૃપા કામ.